તારીખ 26/4/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 783 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 269
શ્રીમદ રાજચંદ્ર છે નામ લખ્યું 783 ત્રીજા તારીખ રાખે છે. ગઈકાલના સ્વાધ્યાયમાં વિષય ચાલ્યો અને સંક્ષિપ્તમાં વાત સારે છે. જો જીવને આત્મકલ્યાણની ખરી ઈચ્છા ખરી ભાવના ઉત્પન્ન થાય અને સત્પુરુષનો યોગ મળે તો કલ્યાણ થાય. યોગ મળ્યા પછી પણ ઓળખાણ થવી, પ્રતીતિ થવી અને એની પ્રવૃત્તિ થવી એ ઉત્તરોત્તર દુર્લભ વિષય છે. ખરી ઈચ્છાવાળાને ક્રમે ક્રમે એ બધું પ્રાપ્ત થાય છે. પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમ અને તે આશ્રયમાં વિચરતા મુમુક્ષુઓને મોક્ષ સંબંધી બધા સાધનો અલ્પ પ્રયાસે અને અલ્પકાળે ઘણું કરીને સિદ્ધ થાય છે. પ્રત્યક્ષ સત્પુરુષનો સમાગમ હોય, તેના આશ્રયમાં જીવ વર્તતો હોય, તેની આજ્ઞા અનુસાર પોતે ચાલતો હોય એવા મુમુક્ષુને મોક્ષ સંબંધી જે કાંઈ સાધનો છે એની પ્રાપ્તિમાં બહુ અલ્પ પુરુષાર્થ અલ્પ પ્રયાસે એ કામ થઈ શકે છે. કેમ કે એને પ્રત્યક્ષ યોગથી યોગ્ય માર્ગદર્શન મળે છે અને પુરુષાર્થની પ્રેરણા પણ મળે છે. માર્ગદર્શન યથાર્થ મળવાથી બીજે રસ્તે ચડી જવાની સંભાવના છે એ બંધ થઈ જાય છે. જેમ કોઈ ગંભીર રોગ હોય અને હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવામાં આવે તો દર અડધી કલાકે કલાકે એની સાર સંભાળ લેવાય છે. ચાર્ટ પેપર રાખે છે, બધા રીડિંગ લે છે, પલ્સ બરાબર કામ કરે છે ને, કેટલા વાગે દર કલાકે શ્વાસોશ્વાસ બરાબર કામ કરે છે, બ્લડ પ્રેશર બરાબર કામ કરે છે, ટેમ્પરેચર બરાબર છે, બધું જોવામાં આવે છે. એકદમ મેડિકલ સુપરવિઝનની અંદર દર્દીને રાખવા પડે છે. અહીંયા પણ એવું છે કે જો પ્રત્યક્ષ સમાગમમાં હોય તો એનું બરાબર ચેકિંગ લે છે. ફેરફાર થાય તો તરત ખબર પડે છે અને એને માર્ગદર્શન મળે છે, પ્રેરણા મળે છે, એટલે અલ્પ પ્રયાસે પણ એની સિદ્ધિ થાય છે, પોતાના કાર્યની સિદ્ધિ થાય છે. નહીંતર પૂર્વે કરેલા કર્મો ઉદયમાં આવે છે અને પ્રત્યક્ષ સમાગમ વગર જીવ એ ઉદયમાં પોતાના પરિણામ છે એ બગાડે છે અથવા તલ્લીન થઈને વર્તે છે અને આત્મકલ્યાણનું હળવું કરી નાખે છે અથવા વિસ્મરણ કરી જાય છે. એમ પ્રત્યક્ષ સમાગમનો બહુ મોટો ફાયદો છે. પ્રત્યક્ષ સમાગમનો બહુ મોટો ફાયદો છે.
પ્રેરણા નથી મળતી, પ્રત્યક્ષ સમાગમ સિવાય પ્રેરણા નથી થતી આ માર્ગ પર
ચાલવાનું. આખું વાતાવરણ જેને કહીએ, એન્વાયરમેન્ટ આખું બીજું છે. અથવા તો જીવ અસત્સંગના યોગથી ઘેરાયેલો છે. શું પરિસ્થિતિ છે? અસત્સંગથી તો ઘેરાયેલો છે. જેવા જેવા નિમિત્તોની વચ્ચે આવે છે, એની અસર લે છે, ગ્રહણ કરે છે, એવી જ યોગ્યતા છે. તેથી સત્સંગ મારીએ તો એની અસર ગ્રહણ કરે, અસત્સંગ મારે તો એની અસર ગ્રહણ કરે, એવી જ યોગ્યતા છે સંસારી જીવની. એટલે જ્ઞાનીઓએ સત્સંગમાં રહેવાની ભલામણ કરી છે. ભલે 24 કલાક સત્સંગમાં ન રહેવાનું બને, તો પણ સત્સંગમાં ચાલતા આત્મકલ્યાણના વિષયમાં જો જીવે રસ લીધો હોય તો અસત્સંગના યોગમાં પણ તેના વિચારો અને પરિણામો એ બાજુ ચાલ્યા કરે. જેમ અસત્સંગમાં વધુ રસ લીધો હોય તો સત્સંગમાં બેઠા બેઠા એ વિચારો ચાલ્યા કરે. એમ બને છે કે નહીં? ઘડીકમાં દુકાને પહોંચી જાય અને ઘડીકમાં બિઝનેસ ફોરેનમાં ચાલતો હોય તો ત્યાં પહોંચી જાય, તારે 1 સેકન્ડ લાગે. કેમ કે એનો રસ લીધો છે, એની મુખ્યતા આપણી છે. એમ આ વિષયની મુખ્યતા આવે, એનો રસ હોય તો અસત્સંગમાં પણ એ જ વિચારો ચાલે. આમ પરિસ્થિતિ બદલાઈ જાય છે. એ રીતે સત્સંગનો, સમાગમનો, પ્રત્યક્ષ યોગનો બહુ મોટો ફાયદો છે. પણ તે સમાગમનો યોગ પામવું બહુ દુર્લભ છે. એ યોગ છે એ સુલભ નથી, બહુ દુર્લભ છે. ચોથા કાળે પણ દુર્લભ છે, તો આ કાળે તો દુર્લભ હોય એ સમજી શકાય એવી વાત છે. બહુ દુર્લભ છે. તે જ સમાગમના યોગમાં મુમુક્ષુ જીવનું નિરંતર ચિત્ત વર્તે છે. ભલે સમાગમ ન વર્તતો હોય નિરંતર, પણ એનું ચિત્ત, એનો જીવ, એની વૃત્તિ એમાં જ રહે છે કે મને ક્યારે સત્સમાગમ મળે, મને ક્યારે પ્રત્યક્ષ યોગ મળે, એમ જ એની વૃત્તિ રહ્યા કરે છે. એવી યોગ્યતા છે, તે યોગ્યતા કાર્યકારી છે અથવા યથાર્થ છે. સત્પુરુષનો યોગ પામવો તો સર્વકાળમાં જીવને દુર્લભ છે. આ કાળમાં નહીં, આ કાળમાં તો વધારે દુર્લભ હોય એમાં કાંઈ સવાલ નથી. તો તેમાં પણ આવા દુષ્મ કાળમાં તો પછી જ તે યોગ બને છે. સર્વકાળમાં દુર્લભ છે, ચોથા કાળમાં પણ દુર્લભ છે. અત્યારે તો ઘણો વિપરીત કાળ ચાલે છે, એમાં દુર્લભ હોય એ સ્વાભાવિક છે. વિરલા જ સત્પુરુષો સત્પુરુષ વિચરે છે. કરોડો અબજોમાં એક આદ નીકળે, એટલા કરોડો અબજોમાં અત્યારે એવી પરિસ્થિતિ છે. મનુષ્યની વસ્તી 600 કરોડની છે અત્યારે, એમાં 1 અબજે 1 સમયની દ્રષ્ટિ 1 સત્પુરુષ નીકળવા મુશ્કેલ છે. ટોટલ 6 મળવા મુશ્કેલ છે. આવી પરિસ્થિતિ છે અત્યારે, એ કેટલો દુર્લભ સમજવો. એ સમાગમનો લાભ અપૂર્વ છે. એ સમાગમનો લાભ જીવ લે, ગ્રહણ કરે તો ન્યાલ થઈ જાય એવી વાત છે. પરમ દિવસે વાત થઈ હતી આપણે અહીંયા કે આવો જે વિતરાગનો સ્પષ્ટ માર્ગ કેવો છે, આ સ્પષ્ટ માર્ગ જે સંપ્રદાયમાં નથી અત્યારે જૈન ધર્મના નામે અનેક સંપ્રદાય ચાલે છે આજે. સંપ્રદાયમાં ક્યાંય નથી. આપણા સૌભાગ્ય એવા મહાપુરુષો જ્ઞાની પુરુષો થઈ ગયા, મળી એમના વચનામૃતો પણ રહી ગયા. નહીતર માર્ગ સમજાવવો મુશ્કેલ છે, ચાલવું તો પછીની વાત છે, પણ માર્ગ સમજવા મળે એ પણ બહુ મોટી મુશ્કેલ વાત છે. ક્યાંય નથી, સંપ્રદાયમાં, જૈન સંપ્રદાયમાં નથી તો અન્ય સંપ્રદાયમાં તો હોય જ ક્યાંથી, સવાલ જ નથી ઉભો થતો. કેમ કે અન્ય સંપ્રદાય વાળા વિતરાગ સર્વજ્ઞ જીનેશ્વર દેવને સ્વીકારતા નથી. કોઈને સ્વીકારે છે ઈશ્વર તરીકે, ભગવાન તરીકે, પણ તે વિતરાગ નથી અને સર્વજ્ઞ નથી. તીર્થંકર આદિ જિનેન્દ્ર પરમાત્માઓ સર્વજ્ઞ પણ હતા અને વિતરાગ પણ હતા. એમનો અસ્વીકાર કરવાનો કોઈ પણ મુદ્દો કે કોઈ પોઈન્ટ, કોઈ પોઈન્ટ મળે એવો અવકાશ નથી, એવી જગ્યા જ નથી. છતાં પણ તેમનો જે સ્વીકાર કરતા નથી અને અસ્વીકાર નથી કરતા, એનો અર્થ શું છે? અસ્વીકાર કરે છે તે ધર્મના ક્ષેત્રમાં ગમે તેટલા મહાન ગણાતા હોય અને એના ગમે તેટલા અનુયાયીઓ હોય, તો પણ આમાં આશય ફેર ચોક્કસ હોવો જોઈએ. શું આશય ફેર હોવો જોઈએ? કેમ કે કેવળ વિતરાગતાનો આશય હોય અને વિતરાગ સર વિતરાગ દેવને ન સ્વીકારે, વિતરાગી ગુરુને ન સ્વીકારે, એમ કેમ બને? માટે વિતરાગતાનો આશય નથી તો કોઈ અન્ય પ્રકારે અન્યથા આશય છે એમ વગર કહે સાબિત થાય છે. અને જે આશય બીજો હોય ત્યાં પ્રાપ્તિનો સવાલ રહેતો નથી, એ પ્રાપ્ત થઈ શકે. એક પ્રશ્ન આવે છે સમયમાં, અન્ય મતમાં પણ જે જે સંતો મહાત્માઓ થઈ ગયા એમને એમના સંપ્રદાયમાં અને ધર્મના ક્ષેત્રમાં બહુ મોટી આબરૂ હોય છે, હજારો લાખો કરોડો લોકો એને માને છે, એમ પણ પ્રશ્ન થાય કે શું એ બધા કઈ હિંમતતા નથી, આટલા બધા માણસો નથી હિંમતતા? વિચાર તો આપણે કરવાનો છે. સમજે છે કે નથી સમજતા એ તો વ્યક્તિગત મળો એટલે સમજણ પડી જાય એવું છે એને તેને. જે સમજે છે એમ કહેવાય, એને મળો એટલે ખ્યાલ આવી જાય. પણ બહુ સ્પષ્ટ વાત આ છે કે વિતરાગ સર્વજ્ઞ જિનેન્દ્ર દેવ છે એ પરિપૂર્ણ નિર્દોષ છે. ક્યાંય દોષનો એક કણ ગોતવા જાવ તો પણ મળે એવું છે નહીં. એમની વિતરાગતા જોઈને, નિર્દોષતા જોઈને, પવિત્રતા જોઈને કોઈ પણ નમી પડે એવી વાત છે. એનો અસ્વીકાર એ બહુ મોટી વાત નથી કાંઈ, એને બહુ મોટી વાત કહેવાય, એનો સ્વીકાર નથી. જેને એવા થવું હોય એને એનો સ્વીકાર થયા વિના એનો સ્વીકાર નથી એટલે કઈક બીજો હેતુ છે, આશય કઈક બીજો છે, એ વાત સાબિત કરવાની જરૂર રહેતી નથી. એવી વાત છે. પણ કોઈ એમ કે આપણા જેવી બુદ્ધિ વાતો કરે, જો વાતો આપણા જેવી કરે છે તો પછી આપણા જેવા દેવને કાંઈ સ્વીકારતા નથી, સીધી વાત છે. વાતો જો આપણા જેવી છે તો આપણા જેવા જે પવિત્ર, પૂર્ણ પવિત્ર છે, પૂર્ણ નિર્દોષ છે, એવા દેવનો ક્યાં સ્વીકાર છે? એ વાતો એટલે સિદ્ધાંતો છે, અધ્યાત્મની વાતો છે, અધ્યાત્મના સિદ્ધાંતો છે. એ તો એમણે પ્રકાશ્યા છે. એ અધ્યાત્મના સિદ્ધાંતો એમના શ્રીમુખેથી તો પ્રવાહિત થયા છે. એને જો તમે સ્વીકારો, વાતને સ્વીકારો ને વાતને કહેનારને ન સ્વીકારો, આ વાતને વિચિત્ર નથી લાગતી? હા, જરૂર વિચિત્રતા છે, એના મેળ ખાતો નથી. એટલે પ્રશ્ન આવે છે, કેમ અન્ય મતમાં કોઈ મોક્ષ ન જાય? જૈનો નો જીજારો છે કે જૈન ધર્મમાં આવે એનો મોક્ષ થાય, બીજાનો મોક્ષ ન થાય, આવો પ્રશ્ન આવે છે. આમાં એ પ્રશ્ન નથી, કોઈએ કોઈને કોન્ટ્રાક્ટ આપ્યો નથી, અને આમાં કોન્ટ્રાક્ટ આપવા લેવાનો સવાલ પણ નથી. મારે એની તરવાર છે. કોઈ પણ જે વિતરાગ થાય તેનો મોક્ષ થાય, પણ વિતરાગ તો વિતરાગ થવાની રીતે વિતરાગ થવાય છે, બીજી રીતે નથી થવાતો. એક હોય ત્રણ કાળમાં પરમાત્મા, એક જ પ્રકારે માર્ગ છે. એનું નામ તમે ગમે તે આપો, જૈન નામ એ સંપ્રદાય વાચક નથી, અને જૈન એ કોઈ સંપ્રદાયનો ધર્મ નથી. એ વસ્તુ વિજ્ઞાન છે. શું છે? જો વસ્તુનું વિજ્ઞાન છે, આત્માના પદાર્થનું વિજ્ઞાન છે, તો અને એમાં આત્મામાં જે આનંદ અને શાંતિ સુખ શાંતિ ભેળ્યા છે એને કેમ પ્રગટ કરવા, એની રીત છે કે જે રીત વિષય કસાયને જીતીને ઉપર થઈને ચાલે છે. એટલે ગુણવાચક નામ છે. જૈન છે એ ગુણવાચક નામ છે. વિષય કસાયને સમ્યક પ્રકારે જીતે એનું નામ જૈન. પછી તિરિંચ હોય તો એ જૈન છે, અને જૈન કુળમાં એમ ન હોય તો એ જૈન નથી પણ અજૈન છે. એમ છે, તિરિંચ શ્રાવકો છે આપણા શાસ્ત્રમાં. અત્યારે પણ અધિદ્વીપની બહાર સ્વયંભૂ રમણ સમુદ્રમાં, જે છેલ્લો સમુદ્ર છે હિમુદ્વીપમાં, અસંખ્ય પંચમ ગુણ સ્થાન વર્તી તિર્યંચ શ્રાવકો છે, જલચર પ્રાણીઓ. કેટલા? કરોડો અબજો ની અસંખ્ય છે. શ્રાવક કહેવાય છે, પંચમ ગુણ સ્થાનમાં આવે છે. ના એ મનુષ્ય થાય, નમો અયંતાણ નમસ્કાર મંત્ર બોલે, મંદિર જાય, જપ તપ કરે, પણ સમ્યક પ્રગટ નથી હોય તો તે જૈન ધર્મમાં એની ગણતરી નથી. જૈન તરીકે એની જૈન ધર્મમાં ગણતરી નથી. વાત જરા કડક લાગી એવી છે કે તો પછી આપણે બધા અજૈન ન રહેવું, અજૈન રહેવું નહીં. એવું લાગતું હોય તો ચાનક ચડતું હોય, આપણે અજૈન નથી તો જૈન થઈ જવું કોણ ના પાડે છે? જૈન થવા માટે કોઈ રોકતું નથી. તે સમાગમનો લાભ અપૂર્વ છે એમ જાણીને જીવે મોક્ષ માર્ગની પ્રતીતિ કરી તે માર્ગનું નિરંતર આરાધન કરવું યોગ્ય છે. એની દુર્લભતા જાણીને મોક્ષ માર્ગની સમાગમે પ્રતીતિ કરવી અને નિરંતર એનું આરાધન કરવું. શું કરવું? આરાધન કરવું. ઉલટું વિપરીત પરિણમંતે વિરાધન છે, ઉલટું એવું વિપરીત પરિણમંતે વિરાધન છે. એ વિરાધન છોડીને આરાધન કરવું. વિરાધન કરી રહ્યો છું, હવે એમ કે છે કે તે સત્સમાગમનો યોગ ન હોય ત્યારે શું છે, કે સત્સમાગમનો યોગ હંમેશા બન્યો રહે એવું ન પણ બને, એટલે કે તેવા પ્રકારના પુણ્ય ન પણ હોય, બાહ્ય સંયોગ વિયોગ પુણ્ય પાપના ઉદયને આધીન છે, પાપનો ઉદય હોય તો સત્સમાગમનો યોગ ન રહે તો પુણ્ય ઉદય જ યોગ મળે છે, સંયોગ મળે છે, પૂર્વકર્મ આધીન છે, સંયોગ વિયોગ છે પૂર્વકર્મને આધીન છે. એવું છે, ભાવના સત્સમાગમના યોગની ભાવના એ યોગ પ્રાપ્ત કરવાના પુરુષાર્થમાં પ્રેરે છે અને ભાવના કાળે કરીને ફળે છે, કેમ કે ભાવના પૂર્વકર્મને ફેરવે છે. પૂર્વકર્મ છે એ કુદરતી વ્યવસ્થા છે. શું છે એ? કુદરતની વ્યવસ્થા, જેવા ભાવ અને કર્મ બાંધ્યા હોય એવું એનું ફળ આવે. હવે એ ફળ આવ્યા પહેલા એમાં ફેરફાર થવાની શક્યતા ભાવના અને પુરુષાર્થને કારણે રહેલી છે. આ બધી હથેળીમાં લીટા છે ખાદાને ઊભા, એ કર્મરેખા કહેવાય છે. શું કહેવાય છે? એના ઉપરથી ભવિષ્ય જોવે છે, સામષ્ટ છે. એમ કહેવાય છે કે એમાં ફેરફાર નથી થતો, પણ મોક્ષ માર્ગની ભાવનાવાનને એ કર્મરેખા બદલાય છે. એટલી શક્તિ છે જીવમાં કે કર્મની રેખા બદલી શકે. વાતો છે બધી, પણ સાચી વાત આમ તો શું છે, પુણ્યની રેખાઓ હોય અને તીવ્ર પાપ કરે તો એ બદલાઈ જાય. શું થાય? અને પાપને રેખાવે ને તીવ્ર પુણ્ય થાય કે મોક્ષ માર્ગમાં થાય તો બદલાઈ જાય, ન બદલાય એવું કઈ નથી. તો પછી શુદ્ધ પરિણામના પુરુષાર્થી ને શુદ્ધ ભાવનાથી ફેરફાર થાય એમાં શું નવીન છે? કઈ નવાઈની વાત નથી, થઈ શકવા યોગ્ય છે. પણ જેને જે જોઈએ છે અને જેના વગર જેને હાલતું નથી, એના એની ભાવના અને એના પુરુષાર્થના પરિણામ વગર કેમ રહી શકે? પછી મળવું ન મળવું પછીની વાત છે. ન પણ મળે પણ ભાવના નકામી નહીં જાય. એમ કે કૃપાળુ દેવ અત્યારે નથી, કોઈ એવા ભક્ત પણ એમ ન હોઈ શકે, તો બસ કૃપાળુ દેવના વચનોથી મારું જીવન બદલાઈ ગયું છે તો મને એમનો સત્સમાગમ જોઈએ, મારે એમના ચરણમાં જ રહેવું છે. નો ભાવ થાય કઈ કરવાનો? એ તો સ્વર્ગમાં બિરાજે છે, આયા કઈ આવે નહીં, આયા ભાવ કઈ ત્યાં જઈ શકે એવી કોઈ વ્યવસ્થા નથી, ડિસ્ટન્સ ઘણું છે, એવા કોઈ સાધનો છે નહીં. અત્યારે જે સાધનો છે એ તો આ પૃથ્વીના ચાલતી જે દેશો છે એમાં આવવા જવાથી વધારે કોઈ જગ્યાએ આગળ જવાય એવું નથી. થાય શું? એ ભાવનામાં ને ભાવનામાં તો એને તો જોઈએ છીએ એટલે જોઈએ છીએ, અને એમાં સબસ્ટિટ્યુટ બીજું ચાલતું નથી. એકના બદલે બીજી ચીજ આમાં ચાલતી નથી, કોઈ અવેજીમાં બીજું મળી જાય એવું તો આમાં ચાલતું નથી. ત્યારે થાય શું? એ ભાવનામાં ને ભાવનામાં એ જીવે. આયુષ પૂરું કરે, પૂરું કરે એટલે ત્યાં સિદ્ધો એક જ સમયમાં પહોંચી જાય. એટલે અહીંયા ન મળ્યું માટે નથી મળ્યું એમ નથી, એને જ મળવાના ચાન્સ છે અને એને અલ્પકાળમાં મળશે. અને એ ભાવના કઈ કરી થતી નથી, તો જેને જોઈએ છીએ એ જ ભાવના મારીએ છે. એ જેને જોઈએ છે એનું શું, જોઈએ છે એટલે જોઈએ છે ને એની અવેજીમાં બીજું કઈ ચાલતું નથી. એને ભાવ રહ્યા જ કરે, ભાવ રહ્યા કરે તો એ નિષ્ફળ જવાનું નથી, એ ભાવના નિષ્ફળ જવાની નથી. સમય લાગે થોડો અથવા વધારે, એ વાત બહુ મહત્વની નથી, એ વાત બહુ મહત્વની નથી. એને મળવાનું છે એ વાત નક્કી છે, એ મહત્વની વાત છે. મળી જશે એ વાત મહત્વની છે. એટલે ભાવના હોય ને ન મળે તો એ પ્રશ્ન અસ્થાને છે, અને ભાવના વાળાને એ પ્રશ્ન રહેતો નથી, એને તો ભાવના ચાલુ રહે છે. પાણી ન મળે એટલે તરસ બંધ થઈ જાય એવું કઈ બને ખરું? પાણી જોઈએ એટલે પાણી જ જોઈએ, પછી ત્યાં ગાંઠિયા ભજીયા ન ખવાય. પાણી જોઈએ ત્યારે પાણી જ જોઈએ, પછી એવું છે. એટલે જે સત્સમાગમની ખરી ભાવનામાં હોય છે એની ભાવના સફળ થાય એવી આ જગતમાં કુદરતી વ્યવસ્થા છે. સમય લાગે છે એ પણ વ્યાજબી રીતે લાગે છે, ગેરવ્યાજબી રીતે નથી લાગતો. એટલો સમય ગયો ને એને યોગમાં રહેવું પડ્યું, યોગનું દુઃખ પણ લાગ્યું, એનું શું? તો પણ પૂર્વે વિરાધના તો પોતે જ કરી છે, પૂર્વે વિરાધના તો પોતે જ કરી છે, શું થાય? એટલે વહેલું મોડું થાય તો એ પોતાના કારણથી થાય છે. કોના કારણથી થાય છે? પોતાના જ કારણથી થાય છે. બાકી એક્સ્ટ્રીમ પોઈન્ટની ભાવના થાય ત્યારે કુદરતે ચમત્કાર કરવો પડે છે. એક્સ્ટ્રીમ પોઈન્ટ શું આવે ખબર છે? વિયોગની વેદનામાં પ્રાણ છૂટી જાય, એનું નામ એક્સ્ટ્રીમ પોઈન્ટ છે. બે કેસ એવા જોયા. સુગાનીજીને ખબર નહોતી કે પ્રત્યક્ષ યોગ વગર નહીં કામ થાય, એને આત્મશાંતિ જોઈતી હતી, અને વર્તમાન મંદકષાયની અશાંતિ પણ સહન નહોતી થતી. એટલે વિકલ્પની અશાંતિ છૂટવા અને શાંતિની ભાવનામાં પ્રાણ છૂટી જાય એવી સ્થિતિ આવી. એકવાર તો વેદના સમુદ્રમાં આવી ગયા, એટલી બધી વેદનામાં કેટલા એમ લાગ્યું કે હવે જીવી જ નહીં શકાય. એમ પાણી વગર માણસ જીવી ન શકે ને, એમ નક્કી થઈ જાય કે હું મરી જશું, પાણી નહીં મળે તો મરી જશું, નહીં જીવ્યું. બસ કુદરતે વ્યવસ્થા કરી. બીજો દાખલો સુભાગભાઈ નો છે. સુભાગભાઈ ને ખ્યાલ આવી ગયો કે હવે આ મરણ પથારી છે, અહીંથી હવે બેઠા થઈ શકે એવી ઉંમરે નથી અને પરિસ્થિતિ નથી દેખાતી. 73 વર્ષ થઈ ગયા હતા, એ જમાનામાં 73 વર્ષ એટલે ઘણું આયુષ ગણાય. 7-8 મહિનાથી તાવ ઉતરતો નહોતો, તાવ રિયાજ કરતો હતો, નબળાઈ પણ ઘણી આવી ગઈ હતી. કૃપાળુ જોઈને બોલાવે પણ એ પરીક્ષા કરતા હતા. આવું છું કર્યા કરે, ખોટે ખોટા વાયદા દીધા કરે, પણ આવે નહીં. મિત્ર ગમાણીયા મોરબી હતા એ દિવસોમાં, 30મા વર્ષે. અને સાયલા કઈ બહુ આગુ નતો અને ત્યાં કઈ વેપાર ધંધા ને પ્રવૃત્તિ નતો. પછી ગમાણીયા મોરબીમાં કઈ વેપાર નતો એમનો, કઈ તો આવતા નતા. એમને ભાવના જોવી છે, જો ભાવના છે અને ભાવના તીવ્ર થશે જેમ નહીં જોવે જેમ તરસ છે એ વધતી જાય, ઘટી જાય, પાણી ન મળે એટલે કાંઈ બંધ ન થઈ જાય. એ તરસ જેવી આવવું હોય તો આવજો ને ન આવવું હોય તો તમે જાણો. લેખું તો ઘણું કે પહેલા રીતે આપણે ઓળંબા કહે ને જેને, એવા બધા મેણા કોણા લખતા હતા ને એમને અધિકાર હતો લખવાનો, લખતા હતા. પણ બહુ વિચક્ષણ પુરુષ હતા, એમને જોયું કે એક્સ્ટ્રીમ પોઈન્ટમાં આવવા દે ને આપણે. જ્યારે એવી સ્થિતિમાં કોઈ આવે છે મુમુક્ષ વાતમાં, ત્યારે એની યોગ્યતા એવી હોય છે કે એને આત્મા દેખાડે એટલે તરત જ એને આત્માના દર્શન થાય, બાકી બધું અંદર થઈ જાય. એ પહેલા બધું અંદર થઈ જાય, દેખાડનાર તો દેખાડે તો ઉપરથી જાય બધું. એમને તો વચન આપ્યું હતું, આ ભાવમાં અમે તમને જ્ઞાન પ્રાપ્તિ કરાવશું અને અમારાથી એ કાર્ય થાય તો અમે અમારું બહુ મોટું સદભાગ્ય સમજશું. 249 પત્રમાં એ વાત કરી છે. એમને વચન પૂરું કરવું હતું એટલે એમને હવેનો છેલ્લો યોગ હતો એ નિષ્ફળ જવા દેવો નહોતો. એવી વાત હતી એટલે ખેંચ્યું, ખૂબ ખેંચ્યું. છેલ્લો કાગળ જોયો, હવે ખેંચવા જેવું નથી, કાંઈ તાણીને તોડી નાખવાની વાત નથી. આમાં ખૂબ તાણ્યો એટલે આવી ગયા. પછી થોડા દિવસોમાં એમને જ્ઞાન પ્રાપ્તિ થઈ છે. એટલે ભાવના હોય તો કેવી રીતે કામ થાય છે એના આ બધા જીવતા જાગતા દાખલા છે, પુરાવા છે આ બધા. આપણને કેમ કૃપાઉદય મળતા નથી, પણ આપણી ભાવના કેટલી છે એ વાત બીજી છે. આખી ભાવનાની વાત આખી બીજી છે. શું કહે છે, તે સમાગમનો યોગ ન હોય ત્યારે આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને અસરાવી સીધી આજ્ઞા કરી છે. શું સમાગમનો યોગ ન હોય ત્યારે વેપાર ધંધામાં લાગી જવું એમ કહેતા નથી. શું એમાં રસ લઈ લેવો, મોભાગ શું થાય છે કે જો સમાગમ પૂરો થાય એટલે પછી જીવ હૃદયમાં કામકાજની અંદર એકાકાર થઈ જાય છે. એ આજ્ઞા વિરુદ્ધ વાત છે. આજ્ઞા કરી છે અને આ વાત બધા મુમુક્ષુઓને લાગુ પડે એવી છે. સત્સમાગમ ન હોય ત્યારે કરવું શું, તો કે તું કરતો હોય ન કરવું, કરવું શું પ્રશ્ન આવે છે ને, અમારે શું કરવું આવે છે, તો બધે કરતા હોય ન કરવું. એટલે કામ ન કરવું એમ નથી કરતા, ધંધો વેપાર હોય કે દુકાને તાળું મારવું એમ વાત નથી, કોઈ અત્યારે એવી ભૂમિકા નથી. પણ વૃત્તિને અસરાવી શું લીધું છે, આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને અસરાવી, કાઠિયાવાડી ભાષા છે. એટલે એ રસ શિથિલ થઈ જવો જોઈએ, એમાં નિરસતા આવી જવી જોઈએ. એટલે આમાં શું છે, રસ લીએ છે ત્યારે કર્મ બાંધે છે નવા, માથા કર્મ બંધાય છે એ રસ લે છે ત્યારે બંધાય છે. જ્ઞાનીને રસ હોતો નથી, તો મુમુક્ષુએ જ્ઞાની થવું હોય તો એને રસ તોડવાનું કામ કરવું જોઈએ. અને આખો મુમુક્ષુતાનો જે ક્રમ છે પાસે રસ તોડવાના જ પ્રયોગો છે, પહેલેથી છેલ્લે સુધી રસ તોડવાના જ પ્રયોગો છે. તે સમાગમનો યોગ ન હોય ત્યારે આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને અસરાવી સત્શાસ્ત્રનો પરિચય વિશેષ કરીને કર્તવ્ય છે. સત્શાસ્ત્રોનું વાંચન, જ્ઞાની પુરુષોના વચનામૃતોનું વાંચન કરવું, ચિંતન કરવું અને તદ અનુસાર પ્રયોગ કરવો, આગળ ચાલીને પ્રયોગ કરવો, એનું નામ પરિચય છે. શું શબ્દ વાપરો છે? સત્શાસ્ત્રો વાંચવા એમ નથી લીખો, આવો બીજો જ કાઢવાનો છે. આમાંથી ઉપર છેલ્લું વાંચી જાય તો એમ લાગે કે જુઓ સત્સમાગમ હોય તો શાસ્ત્રો વાંચવાનું લીખ્યું છે આપણે, અને કેટલાક માણસો બે બે પાંચ પાંચ કલાક સત્સંગ ન હોય તો શાસ્ત્રો વાંચવા બેસી જાય છે. આ તો અમે છ કલાક સ્વાધ્યાય કર્યો, હું કે આઠ કલાક કર્યો, હું કંઈ ચાર કલાક કર્યો, એમ પરિચય કરવાની વાત છે. પરિચય કરવો એટલે વાંચવું, વાંચવા ઉપરાંત વિચારવું, ચિંતન કરવું અને તદ અનુસાર અમલીકરણ કરવું, એનું નામ પરિચય છે. પરિચય કરવાની વાત છે. પરિચય એ એક એવી પ્રક્રિયા છે, પ્રોસેસ છે, શું ઓળખાણ થાય, પરિચયથી ઓળખાણ થાય. કોની ઓળખાણ થાય? ભાવની ઓળખાણ થાય. કેમ કે શબ્દ છે એ વાચક છે, સત્શાસ્ત્રોના શબ્દો છે એ વાચક છે, અને આત્માના પરિણામો ને ભાવો તેનો વાચ્ય છે. એટલે ભાવોનો પરિચય થાય. શાસ્ત્રમાં સંવરની વ્યાખ્યા આવે, આશ્રમનો નિરોધ થાય તે સંવર, શું આવે? આ નાસ્તિવાચક વ્યાખ્યા છે, પણ અસ્તિવાચક પણ વ્યાખ્યા છે કે અશુદ્ધિ ઉત્પન્ન થતી બંધ થાય અને શુદ્ધિ પ્રગટ થાય એનું નામ આશ્રમ સંવર, એનું નામ સંવર. વ્યાખ્યા તો આવડી જાય, નવ તત્વનો સમજવું શીખવું થાય ત્યારે વ્યાખ્યા તો સમજાઈ જાય ને આવડી જાય, પણ એ સંવર ભાવની ઓળખાણ ક્યારે થાય? કે પરિચય કરે ત્યારે. જરા સૂક્ષ્મ વિષય લઈએ, સ્થૂળ દ્રષ્ટાંત લઈએ કે શાસ્ત્રમાં એમ કે છે કે રાગ માત્ર દુઃખરૂપ છે. હવે પરિચય કરનારો જોવે છે, જે પરિચય કરે છે એ વાતનો, એ શબ્દનો, એને એમ ખ્યાલ આવે છે કે કેટલાક રાગમાં તો દુઃખ લાગે છે પણ કેટલાક રાગમાં મને સુખ લાગે છે, હારા લાગે છે, મીઠા લાગે છે. શાસ્ત્ર વચન નો પરિચય થઈને ઓળખાણ નથી મને. શાસ્ત્ર એમ કે છે કે રાગ માત્ર દુઃખરૂપ છે, અને મને રાગની ઓળખાણ હોય તો બધા દુઃખરૂપ જ લાગે. જે રાગ સુખરૂપ લાગે છે એ વેશ બદલીને આવ્યો છે. ઓળખાણ હોય તો ભલે ગમે એ વેશ બદલે ઓળખી લે, કે ન ઓળખી લે, વેશ બદલવાથી ક્યાંય વ્યક્તિ બદલાતી નથી, ઓળખી જ લે ગમે એ વેશમાં આવે નહીં. એમ રાગના અનેક વેશ છે, કેટલાક દુઃખદાયક લાગે છે ને કેટલાક સુખદાયક લાગે છે. ભગવાન ના પાડે છે શાસ્ત્રમાં, એને રાગ માત્ર દુઃખદાયક છે. ત્યારે એ રાગનો પરિચય કરે, પરિચય કરે એટલે શું કરે કે એના અનુભવને તપાસે કે જે રાગ સુખદાયક લાગે છે એમાં હું ભૂલો કેવી રીતે, એમાં સુખ સુખ મને લાગવાનું કારણ શું, એની પાછળનો અભિપ્રાય શું, એ બધું તપાસે. અને વારંવાર એ અનુભવને તપાસીને અનુભવે, તપાસીને અનુભવે તો એને દુઃખ છે દુઃખ લાગ્યા વિના, પણ પરિચય કરે તો થોડા પરિચય ન ઓળખાય પણ બધા પરિચય ઓળખાયા વિના ફરી અને એટલે સતત અનુભવનો પરિચય કરે. આમે પરિચય વિના કોણ ઓળખાય છે? કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ કે કોઈ ભાવ પરિચય વિના તો ઓળખાય નહીં. શાસ્ત્ર છે એ વાંચી જવાની ચીજ નથી, પણ પરિચય કરીને ઓળખવાની એટલે ભાવ ભાષણ કરવાની સાધન છે. શું છે? ભાવ ભાષણ કરવાનું સાધન છે. આત્મા એક ચૈતન્ય ઘન પદાર્થ છે જેમાં બીજી ચીજનો પર ચીજનો પ્રવેશ થઈ શકતો નથી. આ શાસ્ત્રનો સિદ્ધાંત છે અથવા વસ્તુના વિજ્ઞાનનો સિદ્ધાંત છે. બરાબર. હવે પોતે જમે ખાય કોઈ ચીજ, દ્રાક્ષ ખાય ખાટી મીઠી બહુ સરસ લાગે, કેરી અત્યારે આવે છે ને મુંબઈની હાફૂસ રત્નાગીરીની સારામાં સારી કેરી આવી હોય, એવી મીઠી લાગે, ટેસ્ટફુલ લાગે, ઉતર્યો એનો રસ કાંઈ ઉતર્યો આત્મામાં, અનુભવ શું કરે છે? જ્યારે મારામાં કાંઈક એ રસ આવે છે એવો અનુભવ કરે છે. આ પર પ્રવેશ ભાવ છે. પરનો પ્રવેશ નહીં થઈ શકતો હોવા છતાં પણ અનુભવ કરે છે એ મિથ્યા છે, જૂઠો છે, ખોટો અનુભવ કરે છે, છેતરાય છે. જો એ ચીજ એનામાં પ્રવેશ કરતી હોય તો એને તૃપ્તિ થાય, પણ ગમે એટલું ખાય તો તૃપ્તિ થાય એવું છે નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યને મળતું નથી. પરિચય કરે તો સમજાય, અવલોકનથી પરિચય કરે તો સમજાય. ત્યારે ભગવાન એમ કે છે કે એવો પરપ્રવેશ ભાવ તારા સ્વસંવેદનને રોકે છે. તારું સ્વસંવેદન છે આત્માના આનંદ અને આત્માની શાંતિને ઉત્પન્ન કરનારું છે. એમાં કોઈ રોકનાર હોય, અવરોધ હોય તો આવા પરપ્રવેશ ભાવ છે અનેક પ્રકારના. એમાં તને રસ પડે અને સ્વસંવેદન ઉત્પન્ન થાય અને આત્માની શાંતિ મળે, બે વાત બનવાની નથી. એટલા માટે અનાસક્તિ, ઉદાસીનતા, વૈરાગ એનો ઉદ્દેશ છે. એટલું રસ લેતો તો બંધ થાય, નિરસ થાય એમાં તો સ્વસંવેદનનો આવિર્ભાવ થઈ શકે. શું કહ્યું? સત્શાસ્ત્રનો પરિચય વિશેષ કરીને કર્તવ્ય છે. જો પરિચય કર્તવ્ય છે એમ ના લીધું, વિશેષ કરીને કર્તવ્ય છે. મુખ્ય કામ થાય તો સત્સમાગમ નથી એટલે ધંધો વેપાર મુખ્ય થાય એમ નહીં, વિશેષ કરીને આ પરિચય કરવો જોઈએ, કામે લાગવું જોઈએ. કામે લાગે તો નવરાશ ન મળે એટલું કામ છે. અંદરમાં પોતાને એટલું બધું કામ કરવાનું બાકી છે કે કામે લાગે તો નવરાશ ન મળે એટલું બધું કામ છે. વ્યવહારિક કાર્યોની પ્રવૃત્તિ કરવી પડતી હોય, શું છે એવા ઉદય હોય, એવી પરિસ્થિતિ હોય, ચાલે એવું નથી તો એ પ્રવૃત્તિ કરવી પડતી હોય તો પણ કરવી પડતી હોય એટલે એમાં પ્રવૃત્તિમાં ડૂબી જવું એ રસમાં એમ નથી કાંઈ, એવી વાત નથી. તો પણ તેમાંથી વૃત્તિને મોડી પાડવા જે જીવ ઈચ્છે છે, જુઓ રસ, રસની વાત આવે ને, રસને મોડા પાડી દેવો છે, વૃત્તિને મોડી પાડવા જે જીવ ઈચ્છે છે તે જીવ મોડી પાડી શકે છે. પ્રવૃત્તિ કરતાં કરતાં પણ એનો રસ ઓછો થઈ જાય. કેમ કે પ્રવૃત્તિ કરવી નથી, કરવી પડે છે. એક સજા ભોગવવી છે. શું છે? પ્રવૃત્તિ કરવી પડે છે, સજા ભોગવવી છે. પૂર્વે અપરાધ કર્યો છે અને સજા માફકે આવ્યો છે, ભોગવવી પડે, પીડા વિના છૂટકો નથી. સજા ભોગવવામાં રસ કેટલો હોય કોઈને? ન હોય. એ વાતની ખબર નથી. હજી મેળવી લો, હજી મેળવી લો, હજી મેળવી લો, હજી વધારી લો, એની હોશમાં ને હોશમાં કેટલા પાપના પોટલા બાંધીને માથી ગતિમાં જાય એનો કાંઈ હિસાબ રહેતો નથી. સજા ભોગવતો હોય એને એમ એમ લાગે હું સજા ભોગવું છું, એને રસ ન ચડે. શું થાય? આપણે હાલે એવું નથી, છૂટકો નથી, એટલે કરવું પડે છે. એ પરાણે પરાણે કરે છે. જેલમાં પરાણે જાય કે હોશથી જાય? તો પરાણે જ જાય. એમ જેલમાં જવા જેવું લાગે તો રસ ન ચડે. નહીતર પાપના પરિણામને પુણ્યનો ઉદય, એટલે હોશ ચડી જાય. પરિણામ પાપ ના કરે અને પૈસા મળે એ પુણ્યનો ઉદય. અત્યારે પાપના પરિણામ ચોખ્ખે ચોખ્ખા પાપના છે, એમાં પુણ્યનો એક અંશે નથી. કમાણી થાય છે, પુણ્ય ઉદય છે. પાપાનું મંદિર પુણ્ય બાંધા છે. દેવી રીતે ઉદયમાં આવે છે. જીવ રસ લઈને નવા કર્મ, એથી ખરાબ બાંધે છે. એ તો પાપાનું મંદિર પાપ જ બાંધે છે, પાછું પુણ્ય બાંધતો નથી. એ વખતે તો એટલે માથી ગતિમાં જાય છે. એટલે જીવ પોતાની વૃત્તિને મોડી પાડી શકે છે, સમજણ જોઈએ. અને સત્શાસ્ત્રના પરિચયને અર્થે ઘણો અવકાશ પ્રાપ્ત કરી શકે છે. અને જ્યારે એને રસ ન હોય ત્યારે તો નવા નવા કામ હાથમાં લેવાનું હોશ ચડે નહીં, એટલે અવકાશ મળે કે નહીં? નહીંતર આ જીવ પાછો સખણો બે એવો નથી. એક કામમાં સફળ થયો તો બીજા ત્રણ ગોતી કાઢે, હજી આ કરીએ, હજી આ કરીએ, હજી આ કરીએ. ત્યારે કહે છે કે એમાં એને અવકાશ નહીં રહે, એમાં એને સત્શાસ્ત્રના પરિચયનો અવકાશ નહીં રહે. જો વૃત્તિ મોડી પડી ગઈ છે તો પ્રવૃત્તિને સંકોચ કરશે, સંકેલશે, ઓછી કરશે અને વધુ સમય પોતાને આ પોતાના આત્મહિતના કાર્યમાં લગાવશે. આરંભ પરિગ્રહ પરથી જેની વૃત્તિ ખેદ પામી છે, શું કહે છે? આરંભ પરિગ્રહ પરથી જેની વૃત્તિ હવે ખેદ પામેલી છે, ખેદ પામી છે એટલે તેને અસાર જાણી તે પ્રત્યેથી જે જીવો અસરા છે તેને નકામું છે. જરૂરિયાતથી તો જેટલું મળે એ બધું નકામું જ પડ્યું રહે છે, પડ્યું જ રહીએ છીએ, કંઈ કામમાં નથી આવતું. કોઈ જીવ પૂરી સંપત્તિ વાપરીને આયુષ પૂરું કરે છે? અરે અધૂરી નથી વાપરતો, પૂરી તો ક્યાં વાત કરે. પણ એને કામનું છે, કામનું છે, કામનું છે એમ સમજીને હોશ અને રસથી પ્રવૃત્તિમાં રહીએ છે. પણ જેને અસાર જાણીને તે પ્રત્યેથી જે જીવો અસરા છે તે જીવોને, તેવા જીવોને સત્પુરુષોનો સમાગમ અને સત્શાસ્ત્રનું શ્રવણ વિશેષ કરીને હિતકારી થાય છે. નૈત્રનો રસ છે ને, રસની પરિણતિ છે, એ ઉપદેશની લાકડીને વાગવા દેતી નથી. એને સંસારના કાર્યોનો રસ અને હોશ છે, એને ઉપદેશ કરતો નથી. અને લાકડી મારે તો વાગતી નથી એટલે અસર નથી થતી. કેમ કે વિપરીત અસર ઘણી ગાઢ થયેલી છે, દ્રઢ થયેલી છે, માટે એને અસર થતી નથી. જેની વૃત્તિ અને જેનો રસ ઘટી ગયો છે એવા જીવોને સત્સમાગમ અને સત્શાસ્ત્રનું શ્રવણ વિશેષ કરીને હિતકારી થાય છે. આરંભ પરિગ્રહ પર વિશેષ વૃત્તિ વર્તતી હોય એ શું છે કે પહેલા રસ લીધો હોય ને એવી છૂટતો ન હોય, તે જીવમાં સત્પુરુષના વચનનો અથવા સત્શાસ્ત્રનું પરિણમન થવું કઠણ છે. એને જેટલો રસ લીધો છે એથી વિરુદ્ધ રસ ઉત્પન્ન કરીને પુરસાદ કરીને એને તોડવો પડશે, મહેનત વધારે પડશે. જેટલો રસ લીધો છે એટલો માર્ગ કઠણ છે એના માટે, એમ વાત છે. પછી જાણે લીધો હોય કે અજાણે લીધો હોય પરિણામનું ફળ તો આવવાનું એ આવવાનું, કેમ કે તો વૈજ્ઞાનિક વસ્તુ સ્થિતિ છે. પરિણામનું પણ સાયન્સ છે, શું પરિણામનું પણ વિજ્ઞાન છે, એની રીતે કામ કરશે, ઈચ્છા પ્રમાણે કામ નહીં કરે. પહેલા રસ લઈ લીધો ને હવે મારે કાંઈ કરવું નથી તો તરત ને તરત નહીં ફેર પડે, એને જરા પુરસાદથી એનો ઉત્પન્ન થશે પછી ફેર પડશે, એમાં મહેનત પડે છે, એમાં પરિશ્રમ લાગે છે. પણ કરવા ધારે તો થઈ શકે છે, અશક્ય નથી એમ કહેવું છે. આરંભ પરિગ્રહ પરથી વૃત્તિ મોળી પાડવાનું અને સત્શાસ્ત્રના પરિચયમાં રુચિ કરવાનું પ્રથમ કઠણ પડે છે, શરૂઆતમાં કઠણ પડે છે એમ કે પ્રથમ એટલે શરૂઆત વાળા જીવને કઠણ પડે બનવા જોગ છે, અને હજી કઠણ પડે એને શરૂઆત વાળો છે પોતે સમજવું પાછું. કઠણ પડે છે અને જો અત્યારે કઠણ લાગતું હોય તો હું જો હજી આપણી શરૂઆત જ છે, ભલે ગમે એટલા વર્ષ સત્સંગ કરતા હોય તો હોય, કેમ એ શરૂઆત વાળાને કઠણ પડે છે. જરાક આગળ વધે પછી બહુ સહેલું છે, થોડોક આગળ વધે પછી પહેલો એકડો અઘરો છે, એકડો અઘરો નથી, પહેલી વખત ઘૂંટે ત્યારે અઘરો અઘરો છે, દરેક કામમાં આવું છે. આરંભ પરિગ્રહ પરથી વૃત્તિ મળી પાડવાનું અને સત્શાસ્ત્રના પરિચયમાં રુચિ કરવાનું પ્રથમ કઠણ પડે છે, કેમ કે જીવનો અનાદિ પ્રકૃતિ સ્વભાવ તેનાથી જુદો એટલે વિરુદ્ધ છે. સત્શાસ્ત્રનો ઉપદેશ છે, એ ઉપદેશમાં તો આત્માના સ્વભાવનો તરફ જવાની વાત છે, અને જીવની જે પ્રકૃતિ છે એ સ્વભાવ વિરુદ્ધ છે. ક્રોધ માન માયા લોભ જે કઈ પ્રકૃતિ છે એ જીવના સ્વભાવ વિરુદ્ધ છે. પ્રકૃતિ કષાય ભાવે છે અને સ્વભાવ પ્રબળ કષાયના અભાવ ભાવે છે. પ્રબળ કષાય અભાવ રહે આનંદ ગંજી રહે, સ્વભાવ છે એ કષાયના અભાવ સ્વભાવે છે, પ્રકૃતિ કષાય સ્વભાવે છે, બે વિરુદ્ધ છે. અને બે વચ્ચે લડાઈ ચાલે, પ્રથમ કઠણ પડે એટલે બે વચ્ચે ઘર્ષણ ઊભું થાય, બળવાન હોય એ જીતે, કસાય બળવાન હોય તો જીવ હારી જવાનો પુરુષાર્થમાં, પુરુષાર્થ બળવાન હોય તો પ્રકૃતિ તોડી નાખશે, એકવાર પ્રકૃતિને તોડી નાખશે. જીવનો અનાદિ પ્રકૃતિ ભાવ તેનાથી જુદો એટલે વિરુદ્ધ છે, તો પણ જેણે તેમ કરવાનો નિશ્ચય કર્યો છે શું ગમે એમ કરીને પ્રકૃતિ ઉપર વિજય મેળવો, જીત મેળવવી એવો નિર્ણય કર્યો છે તે તેમ કરી શક્યા છે. હારી જવાની વાત નથી અહીંયા, એ કરી શકે છે. જીવે નિર્ધાર કરવો જોઈએ એટલે કે કરવા ધારે તો કરી શકે, અને જ્યાં સુધી કરવા ધારે ને ત્યાં સુધી હારી જાય, જ્યાં સુધી કરવા ધારે ને ત્યાં સુધી હારે, કરવા ધારે તો કરી શકે, એટલી શક્તિ જીવમાં અત્યારે પ્રગટપણે વિદ્યમાન છે. એટલી પ્રગટ શક્તિ છે, અપ્રગટ શક્તિ તો અનંત છે, તો પ્રગટ શક્તિ એટલી છે. માટે વિશેષ ઉત્સાહ રાખીને હંસથી ઉમંગથી બહુ મોટું અચીવમેન્ટ છે. સિદ્ધ પદને લાભે જેવી તેવી વાત નથી, 14 લોકનો નાથ થઈ જાય એવો એવો મોટો લાભ છે. જેવી તેવી એને ઉત્સાહ ચડવો જોઈએ. હે, આટલી મોટી કમાણી અને એક ભાવમાં આનંદ ભાવની કમાણી, પછી પાછો વાળીને જોવે નહીં. માટે વિશેષ ઉત્સાહ રાખી તે પ્રવૃત્તિ કર્તવ્ય છે. સર્વ મુમુક્ષુએ આ વાતનો નિશ્ચય અને નિત્ય નિયમ કરવો ઘટે છે. બધાને આજ્ઞા કરી છે, મુમુક્ષુ માત્ર બધાએ આ નિશ્ચય કરવો, આત્મકલ્યાણ કરવાનો, અને એના માટે સત્સંગ આદિનો નિત્ય નિયમ કરી નાખવો. બીજું બધું પછી જે લોકોને આપણે સાથે કામ પડતું હોય એને ખબર હોવી જોઈએ કે આ વખતે મને નહીં મળે, અમારે ત્યાં આ મુંબઈમાં એ પદ્ધતિ જ રાખી છે. નિલેશભાઈને ઘરે સ્વાધ્યાય થાય છે ને, એક કલાક રિસીવર ઓફ કરીને મૂકી દે, મૂકી રિસીવર ઓફ ન કર્યું અને ટેલિફોન આવે એટલે એમ કે આટલા વાગ્યા પછી ફોન કરજો, ગમે હોય ને પહેલું એમ કહી જાય, જે ઉપાડે એ બાજુમાંથી તો તે ઉપાડે એવું કાંઈ નહીં, આટલા વાગ્યા પછી ફોન કરજો. વચ્ચે વિક્ષેપ જોઈએ, નિત્ય નિયમ તો અંધશ્રદ્ધાવાળા એવું કરે છે. એક માણસે મકાન વેચવું હતું, મકાન વેચવું હોય એટલે મોટું કામ ગણાય ને, મોટી રકમ છૂટી થાય. મકાન જોવા ગયા, હવે શું કિંમત કહ્યો, તો ઉદામ બેઠા છે, ઉઠ્યા પછી વાત કરશે, અમારે ઉતાવળ છે તો કહ્યું તમે જાણો, એ કઈ પૂજા છોડીને નહીં આવે, બ્રાહ્મણ હતા, દાખલો ચલા વખત પરાણા છે. અંધશ્રદ્ધાવાળા પણ એટલા મક્કમ હોય છે પોતાના કામ, આ તો બધી દેખતી જાગતી શ્રદ્ધા છે, અંધશ્રદ્ધા નથી, બહુ મોટી વાત છે. નિત્ય નિયમ થઈ ગયો બધા કામ, પછી એ બધું અનંતવાર આવ્યું ને અનંતવાર ગયું ને બધું થઈ ચૂક્યું, એમાં કાંઈ નથી, નકામું છે. હા, નિત્ય નિયમ મુખ્ય થઈ ગયો. કૃપાળુદેવની આજ્ઞા છે, આપણે માનીએ છીએ ને આજ્ઞા પાળવી નથી. ઓઢણી ઓઢે ધણી નહીં ને ધણી નું કીધું માને નહીં, ગુરુદેવ ગુરુદેવ દ્રષ્ટાંત આપતા હતા. કોણ છે તો કે ફલાણા ની વહુ, કેમ એને હાડલો એ લાવી દે છે, સીધી જ વાત છે, એ તો એને પોતાના બૈરાને તો એ લાવી દીધા, તો કે કેમ, તો કે એના કીધા નથી હોય એનું માને નહીં, કે એવી દશા છે. આપણે કૃપાળુ દેવને માનીએ, આપણે કૃપાળુ દેવને માનીએ, પણ એમની આજ્ઞા છે એનું શું, એ ખરેખર માનતા નથી. નામ લેવાની વાત છે, ફલાણાને બહુ છે, બાકી કઈ વાતમાં માલ નથી. હું સર્વ મુમુક્ષુ એ આ વાતનો નિશ્ચય એમના પરિવારને લખ્યું છે, એમ નથી, છેલ્લે નીતિ લખી નાખી છે, પત્ર એમના પરિવારને લખ્યો છે સુભાગભાઈને. સર્વ મુમુક્ષુ એ આ વાતનો નિશ્ચય અને નિત્ય નિયમ કરવો ઘટે છે, એમાં પ્રમાદ એટલે શિથિલતા અને અનિયમિતપણું હોય તો તે ટાળવું ઘટે છે, હોય તો કાઢી નાખવું, આટલું તો રાખવા જેવું નથી. અને પોતાના કલ્યાણની વાત છે, કોઈ બીજાના કલ્યાણની વાત નથી, કોઈ બીજાને હાટું કરવાની વાત નથી. પત્ર અહીંયા સમાપ્ત થાય છે.